એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે ઇતિહાસને જોવાની આપણી રીતને થોડો પડકાર ફેંકે છે.
હા, પુસ્તક છે રોબર્ટ રાઇટનું નોન ઝીરો, માનવ ઇતિહાસનો સહકાર તર્ક.
બરાબર, નોન ઝીરો, ધ લોજિક ઓફ હ્યુમન ડેસ્ટિની.
નમસ્કાર. અને આ પુસ્તક ખરેખર આમ વિચારતા કરી મૂકે તેવું છે. એક બહુ મોટો સવાલ ઉઠાવે છે, શું માનવ ઇતિહાસનો કોઈ અર્થ છે, કોઈ દિશા છે,
કે પછી બધું એમ જ ઘટનાઓનો ક્રમ?
હા, બસ એમ જ. પણ રાઇટ દલીલ કરે છે કે ના, ઇતિહાસમાં એક દિશા છે, અને એ દિશા છે ને એ સંઘર્ષ કરતા સહકારથી વધારે નક્કી થાય છે. મતલબ સહકારનો તર્ક એને આગળ ધપાવે છે.
અને આ વિચાર આજે અત્યારના સમયમાં બહુ જ મહત્વનો લાગે છે, નહીં?
ચોક્કસ.
આપણે આ વૈશ્વિક સમસ્યાઓ જોઈએ છીએ, ક્લાઇમેટ ચેન્જ, પેલી મહામારીઓ, આર્થિક ઉથલપાથલ.
હા,
આ બધામાં સાથે મળીને કામ કર્યા વગર, એટલે કે સહકાર વગર, બીજો કોઈ રસ્તો દેખાતો નથી.
બિલકુલ. એટલે જ આ સહકારનો તર્ક સમજવો મને લાગે છે બહુ રસપ્રદ રહેશે.
તો ચાલો શરૂ કરીએ. પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. રોબર્ટ રાઇટ.
હા, રોબર્ટ રાઇટ એ અમેરિકન પત્રકાર છે, લેખક છે, વિદ્વાન પણ કહી શકાય. પણ એમને કોઈ એક ચોકઠામાં બેસાડવા અઘરા છે.
એમ કઈ રીતે?
એમની ખાસિયત એ છે કે તેઓ અલગ અલગ ક્ષેત્રો જેમ કે વિજ્ઞાન, ઇતિહાસ, ધર્મ, રાજકારણ, આ બધાના વિચારોને ભેગા કરીને એક મોટું ચિત્ર, એક બિગ પિક્ચર જોવાની કોશિશ કરે છે.
અચ્છા, મેં સાંભળ્યું છે કે એમનું એક પુસ્તક ધ મોરલ એનિમલ ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાન પર હતું, એ બહુ ચર્ચાયું હતું.
હા, ખૂબ જ. અને નોન ઝીરોમાં એમનો અભિગમ એનાથી પણ વધારે વ્યાપક છે. અહીં એ જીવવિજ્ઞાન, માનવ ઇતિહાસ, ટેકનોલોજી અને પેલી ગેમ થિયોરી.
ગેમ થિયોરી
એટલે?
એટલે કે વ્યૂહરચના અને નિર્ણયો કેવી રીતે લેવાય, ખાસ કરીને જ્યારે પરિણામ બીજાના નિર્ણયો પર પણ આધાર રાખતું હોય, એનો અભ્યાસ.
ઓકે, તો આ બધાને જોડીને તેઓ ઇતિહાસની એક મોટી, શું કહેવાય, થિયરી રજૂ કરે છે. તેઓ કોઈ એક વિષયના ઊંડા નિષ્ણાત કદાચ ન ગણાય, પણ જુદા જુદા ટપકાને જોડવામાં, એટલે કે કનેક્ટિંગ ધ ડોટ્સમાં એ માહેર છે.
સમજાયું. એટલે ઝાડના પાંદડાને બદલે આખું જંગલ જોવાની વાત.
બરાબર. અને એટલે જ એ આટલો મોટો દાવો કરી શકે છે કે ઇતિહાસની એક દિશા છે.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? આ નોન ઝીરો શું છે? શૂન્યતર.
હા, નોન ઝીરો સમ. પુસ્તકનો મૂળ તર્ક એમ કે એ છે કે જીવનની શરૂઆતથી છેક જૈવિક ઉત્ક્રાંતિથી માંડીને આજની માનવ સંસ્કૃતિ સુધી એક સતત વલણ જોવા મળે છે.
કેવું વલણ?
વધુને વધુ જટિલતા, કોમ્પ્લેક્સિટી, અને વધુને વધુ સહકાર તરફ જવાનું વલણ. અને રાઇટ કહે છે કે આ કોઈ અકસ્માત નથી, એની પાછળ એક તર્ક કામ કરે છે.
અને એ તર્ક એટલે શૂન્યતર તર્ક.
બરાબર. આ શબ્દ કદાચ થોડો ટેકનિકલ લાગે, સરળ રીતે સમજાવીએ તો?
જો, ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે જેને ઝીરો સમ કહેવાય, શૂન્ય સરવાળાવાળી, એટલે કે એકનો ફાયદો તો બીજાનું નુકસાન નક્કી.
જેમ કે કોઈ રમત હોય, એક જીતે બીજો હારે. બરાબર. પણ નોન ઝીરો સમ એટલે કે શૂન્યેતર પરિસ્થિતિ એવી છે જ્યાં બંને પક્ષને ફાયદો થઈ શકે, વિન વિન, અથવા બંનેને નુકસાન પણ થઈ શકે, લૂઝ લૂઝ.
અચ્છા, વેપાર જેવું, સારો સોદો થાય તો બંનેને ફાયદો.
ઉત્તમ ઉદાહરણ. વેપાર એક ક્લાસિક નોન ઝીરો સમ છે. તો રાઇટ કહે છે કે આખો ઇતિહાસ, જૈવિક અને માનવીય, આ વિન વિન પરિસ્થિતિઓ શોધવાની અને તેનો લાભ ઉઠાવવાની વાર્તા છે.
એટલે સહકાર કરવો એ ફાયદાકારક છે, એટલે એ ટકે છે ને વધે છે.
બરાબર. એ જ છેક જીવનના નાનામાં નાના એકમ, કોષોથી માંડીને આજના વૈશ્વિક સમાજ સુધી, જે વ્યવસ્થાઓ વધુ અસરકારક રીતે સહકાર કરી શકી તે વધુ સફળ થઈ. સહકારથી કંઈક નવું બને છે, નવું મૂલ્ય ઊભું થાય છે. પુસ્તક આપણને અબજો વર્ષોની સફર પર લઈ જાય છે. જીવનની શરૂઆત, પહેલા કોષો, પછી બહુકોષીય જીવો બન્યા, અને પછી માનવ ઇતિહાસમાં શિકારી સંગ્રહ કરતા સમાજ,
થી લઈને ખેતી, શહેરો, મોટા સામ્રાજ્યો.
હા, અને છેક આજના ગ્લોબલાઇઝેશન સુધી.
અને આ આખી વાર્તામાં ટેકનોલોજી ક્યાં આવે છે? એનો શું રોલ?
ટેકનોલોજી તો એમ સમજો કે કેન્દ્રમાં છે, ખાસ કરીને માહિતી અને સંચારની ટેકનોલોજી, રાઈટ? એના પર બહુ ભાર મૂકે છે.
જેવી કે
ભાષા પોતે, પછી લેખન, છાપકામ, ટેલિગ્રાફ, રેડિયો, ટીવી અને હવે ઇન્ટરનેટ. આ દરેક નવી ટેકનોલોજીએ શું કર્યું? એણે સહકારને વધુ મોટા પાયે, વધુ લોકો વચ્ચે શક્ય બનાવ્યો.
સમજાયું? એટલે દૂર દૂરના લોકો પણ જોડાઈ શક્યા, માહિતીની આપલે કરી શક્યા.
બરાબર. અને એનાથી સમાજ વધુ સંગઠિત બન્યો, વધુ એકબીજા પર આધારિત બન્યો. એટલે ઇતિહાસને ફક્ત રાજા મહારાજા કે યુદ્ધોની કહાણી તરીકે ન જુઓ, એ સહકાર અને જટિલતાના સતત વિકાસની પણ ગાથા છે.
વાહ, આ ખરેખર ઇતિહાસને જોવાની એક અલગ જ અને કંઈક અંશે આશા જગાવે તેવી રીત છે. ચલો આમાં થોડું ઊંડા ઉતરીએ. પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં છે ને, જૈવિક અને માનવ દુનિયા.
હા,
તો પહેલા જૈવિક પાયાની વાત કરીએ. રાઇટ કહે છે કે સહકારની શરૂઆત તો છેક કોષના સ્તરે થઈ ગઈ હતી. આ કેવી રીતે?
હા, અને તે પણ કરોડો નહીં, અબજો વર્ષ પહેલા. પુસ્તકમાં એક બહુ જ રસપ્રદ ઉદાહરણ છે યુકેરીયોટિક કોષનું. આ એવા કોષો છે જે આપણા જેવા જટિલ જીવો બનાવે છે.
હા, જેમાં અંદર ન્યુક્લિયસ અને બીજા અંગો હોય.
બરાબર. તો રાઇટ સમજાવે છે કે આ કોષ પોતે જ એક સહકારનું પરિણામ છે. એવું મનાય છે કે બહુ પહેલા બે અલગ અલગ પ્રકારના સાદા બેક્ટેરિયા એકબીજા સાથે જોડાયા સહજીવનમાં.
સહજીવન એટલે સિમ્બાયોસિસ.
હા, સિમ્બાયોસિસ મતલબ પરસ્પર ફાયદાનો સંબંધ. એક બેક્ટેરિયા જે કદાચ આજનો માઇટોકોન્ડ્રિયા બન્યો, એ બીજા મોટા બેક્ટેરિયાની અંદર રહેવા લાગ્યો. પેલો નાનો ઉર્જા બનાવે, મોટો એને રક્ષણ અને પોષણ આપે.
અરે વાહ, એટલે ક્લાસિક વિન વિન પરિસ્થિતિ.
બરાબર. અને કુદરતી પસંદગીએ આવા સહકારી જોડાણને ટકાવી રાખ્યું, કારણ કે એ વધારે કાર્યક્ષમ હતું. જે જીવો સહકારથી વધુ સક્ષમ બને, એ પર્યાવરણમાં વધુ સફળ થાય.
એટલે સહકાર એ ખાલી કોઈ સારો વિચાર નથી, પણ ઉત્ક્રાંતિની એક સફળ વ્યૂહરચના છે.
ચોક્કસ. અને પછી વાત આવે છે બહુ કોષીયતાની, મલ્ટી સેલ્યુલેરિટી. એક કોષને બદલે ઘણા કોષોનું ભેગા મળીને એક જીવ બનાવવો.
જેમ આપણા શરીરમાં છે અબજો કોષો, લીવરના કોષ અલગ, મગજના અલગ, ચામડીના અલગ, બધા પોતપોતાનું કામ કરે છે.
હા, પણ સવાલ એ છે કે એક કોષ પોતાની સ્વતંત્રતા છોડીને આવા મોટા શરીરનો ભાગ કેમ બને?
કેમ?
કારણ કે સાથે મળીને શ્રમનું વિભાજન કરીને, સ્પેશિયલાઇઝેશન કરીને તેઓ વધુ જટિલ કાર્યો કરી શકે છે જે એકલો કોષ ના કરી શકે. લીવરનો કોષ લીવરનું જ કામ કરે, એને ખોરાક શોધવા જવાની ચિંતા નથી. આખા શરીરનો સહકાર એને ટકાવી રાખે છે અને બદલામાં એ આખા શરીર માટે જરૂરી કામ કરે છે.
એટલે આ સહકારથી બનેલો આખો જીવ એકલા કોષ કરતાં વધુ સક્ષમ બને છે.
બરાબર. અને આ વાત રાઈટ કહે છે સમાજ માટે પણ એક રૂપક જેવી છે. વિશિષ્ટતા અને સહકારથી મોટી સફળતા મળે છે.
અને આ જૈવિક ભાગના અંતે સામાજિક પ્રાણીઓની વાત છે ને, કીડીઓ, મધમાખીઓ, વાનરો.
હા, એમનામાં પણ જૂથમાં રહેવાનો કેમ વિકસ્યો? ફરી પેલો જ શૂન્યતર તર્ક.
એટલે કે જૂથમાં રહેવાના ફાયદા એકલા રહેવા કરતાં વધારે છે?
ચોક્કસ. શિકારીઓથી રક્ષણ મળે, ખોરાક શોધવામાં મદદ મળે, બાળકોની સંભાળ સારી રીતે થાય. આ બધા વિન વિન છે. એટલે માનવ સહકાર જે આટલો જટિલ છે, એનો પાયો તો પ્રકૃતિએ લાખો વર્ષો પહેલાં જ નાખી દીધો હતો.
વાહ, એટલે જૈવિક સ્તરે સહકારનો તર્ક સમજાઈ ગયો, પણ આ જ તર્ક માણસની દુનિયામાં, આપણી સંસ્કૃતિમાં, ઇતિહાસમાં કેવી રીતે કામ કરે છે? એ શું એટલું સીધું સાદું છે?
ના, એટલું સીધું નથી. માનવ ઇતિહાસમાં આ પ્રક્રિયા વધુ જટિલ છે અને સભાન પણ છે. આપણે જાણી જોઈને સહકારની રચનાઓ બનાવીએ છીએ. પુસ્તકનો બીજો ભાગ આ સાંસ્કૃતિક ઉત્ક્રાંતિની જ વાત કરે છે.
ક્યાંથી શરૂઆત થાય છે?
શરૂઆત પેલી શિકારી સંગ્રહ કરતા ટોળીઓથી. શરૂઆતમાં નાના જૂથો હતા, પણ જેવી વસ્તી વધી, સંસાધનો માટે સ્પર્ધા વધી, અંદરોઅંદર ઝઘડા શરૂ થયા.
તો પછી શું થયું?
તો સમાજે રસ્તા શોધ્યા, નવી સામાજિક ટેકનોલોજી વિકસાવી, નિયમો બનાવ્યા, રિવાજો સ્થાપ્યા, નેતૃત્વ ઊભું કર્યું, જેથી સંઘર્ષ ઓછો થાય અને સહકાર જેમ કે શિકારમાં કે રક્ષણમાં વધુ સારો બને.
અને ધીમે ધીમે સમાજ વધુ વ્યવસ્થિત બનતો ગયો.
હા, વધુ સ્થિરતા અને વ્યવસ્થા માટે વધુ જટિલ રચનાઓ બની, જેમ કે સત્તાનો ક્રમ જેને હાયરાર્કી કહીએ, અને પછી સરદારશાહી ચીફટમ્સ, જ્યાં એક નેતા હેઠળ ઘણા ગામો હોય.
અને પછી આવી ખેતી, કૃષિ ક્રાંતિ, એણે તો બધું જ બદલી નાખ્યું હશે.
બિલકુલ, ખેતીને કારણે લોકો એક જગ્યાએ વસ્યા, સ્થાયી થયા, મોટા ગામડા બન્યા, શહેરો બન્યા, ખોરાકનું ઉત્પાદન વધ્યું એટલે વસ્તી વધી અને શ્રમ વિભાજન શક્ય બન્યું.
એટલે કે બધાએ ખેતી કરવી જરૂરી ન રહી, કોઈ કારીગર બન્યો, કોઈ વેપારી.
હા, કોઈ પૂજારી, કોઈ યોદ્ધો, કોઈ શાસક. સમાજ વધુ ઉત્પાદક બન્યો, પણ સાથે સાથે ઘણો જટિલ પણ બન્યો.
આટલી બધી જટિલતા વધી ગઈ, આટલા બધા લોકો, આટલા બધા કામ, આ બધું સંભાળવા માટે કંઈક તો જોઈએ ને.
બરાબર. અને ત્યાં જ આવી એક ક્રાંતિકારી શોધ જેણે બધું બદલી નાખ્યું.
કઈ શોધ?
લેખન, રાઇટિંગ. રાઇટ લેખનને ખાલી અક્ષરો કે લિપિ તરીકે નથી જોતા, એને એક શક્તિશાળી માહિતી ટેકનોલોજી ગણે છે.
માહિતી ટેકનોલોજી, લેખન.
હા, કારણ કે લેખનથી શું થયું? જ્ઞાનનો સંગ્રહ શક્ય બન્યો, પેઢી દર પેઢી માહિતી સચવાઈ, કાયદા લખાયા જેથી બધાને ખબર પડે કે નિયમો શું છે, વેપારના હિસાબ રખાયા, કરવેરા ઉઘરાવી શકાયા, અને શાસકો દૂર દૂરના વિસ્તારો પર પણ નિયંત્રણ રાખી શક્યા.
હા, એ વાત તો સાચી છે. મોટા સામ્રાજ્યો જેમ કે મેસોપોટેમિયા કે રોમ,
એ લેખન વગર શક્ય જ નહોતા. લેખન જાણે સમાજ માટે એક સામૂહિક યાદાશક્તિ કે પછી એક સામાજિક મગજ બની ગયું.
લેખન પછી કઈ મોટી ટેકનોલોજી આવી જેણે સહકારને આગળ ધપાવ્યો?
આમ તો ઘણી આવી, પણ રાઇટ ખાસ ભાર મૂકે છે છાપકામ પર, પ્રિન્ટિંગ પ્રેસ.
ગુટેનબર્ગવાળી?
હા, એ શોધે પુસ્તકો અને માહિતીને એટલા સસ્તા અને સુલભ બનાવી દીધા કે વિચારો બહુ ઝડપથી ફેલાવા લાગ્યા. એણે યુરોપમાં ધર્મ સુધારણા, જ્ઞાનપ્રકાશ, એનલાઇટનમેન્ટ જેવી મોટી ચળવળોને બળ આપ્યું. માહિતી હવે અમુક લોકોના હાથમાં ન રહી.
એનું લોકશાહીકરણ થયું એમ કહી શકાય.
બરાબર. પછી આવી ઔદ્યોગિક ક્રાંતિ. સ્ટીમ એન્જિન, રેલવે, ટેલિગ્રાફ, આ બધાએ શું કર્યું? દુનિયાને નાની બનાવી દીધી, અંતર ઘટાડી દીધા, વેપાર વધ્યો અને દેશો એકબીજા પર વધુને વધુ નિર્ભર બનતા ગયા.
અને છેલ્લે આપણે આવી ગયા આજના ઇન્ફોર્મેશન એજમાં, ઇન્ટરનેટના યુગમાં.
હા, ઇન્ટરનેટ અને આ ડિજિટલ ટેકનોલોજીએ તો જાણે એક વૈશ્વિક મગજ બનાવી દીધું છે, ગ્લોબલ બ્રેન. માહિતી, વિચારો, પૈસા, સંસ્કૃતિ, બધું જ પળવારમાં દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે.
આપણે બધા એટલા જોડાઈ ગયા છીએ, એટલા એકબીજા પર આધારિત છીએ.
હા, આપણું પરસ્પર અવલંબન, ઇન્ટરડિપેન્ડન્સ, એ અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયું છે, જેટલું ઇતિહાસમાં ક્યારેય નહોતું.
પણ આ જોડાણની સાથે સાથે સમસ્યાઓ પણ વૈશ્વિક બની ગઈ છે ને?
બરાબર, એ જ મુદ્દો છે. ક્લાઇમેટ ચેન્જ, મહામારીઓ, આર્થિક સંકટ, સાયબર સિક્યોરિટી, આ એવી સમસ્યાઓ છે જે કોઈ એક દેશ એકલો ઉકેલી જ શકે નહીં.
એ તો દેખીતું છે.
એટલે રાઇટ કહે છે કે આ ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી શૂન્યેતર કસોટી છે, અલ્ટિમેટ નોન ઝીરો સમ ટેસ્ટ. કાં તો આપણે બધા સાથે મળીને વૈશ્વિક સ્તરે સહકાર કરીને આ પડકારોનો ઉકેલ લાવીશું, જે વિન વિન પરિસ્થિતિ હશે,
અથવા
આપણે સૌ સાથે મળીને એના ગંભીર પરિણામો ભોગવીશું, જે લૂઝ લૂઝ પરિસ્થિતિ હશે. ઇતિહાસનો જે તર્ક છે એ આપણને સહકાર તરફ ધકેલી રહ્યો છે. હવે આપણા પર છે કે આપણે એ દિશામાં જઈએ છીએ કે નહીં.
ખરેખર આ આખી વાત જૈવિક ઉત્ક્રાંતિથી લઈને આજના વૈશ્વિક પડકારો સુધી ખૂબ જ ઊંડી અને વિચારવા જેવી છે. તો જો આપણે આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશા તારવવા હોય તો કયા કહી શકાય? પાંચ મુખ્ય મુદ્દાઓ કદાચ.
હા, ચોક્કસ. પહેલો અને સૌથી મુખ્ય મુદ્દો તો એ જ છે કે શૂન્યેતર તર્ક એ ઇતિહાસનું એન્જિન છે. સહકાર કરવો એ ખાલી નૈતિક રીતે સારું છે એવું નથી, પણ વ્યવહારિક રીતે ફાયદાકારક છે. એમાંથી નવું મૂલ્ય બને છે, વિન વિન.
જેમ કોષો જોડાયા કે પછી વેપાર વધ્યો.
બરાબર. અને આપણે ગુજરાતમાં અમૂલ જેવી સહકારી ચળવળનું ઉદાહરણ લઈએ નાના નાના દૂધ ઉત્પાદકો ભેગા થયા, સહકાર કર્યો અને કેટલી મોટી સફળતા મળી, એ શૂન્યતર તર્કનું ઉત્તમ ઉદાહરણ છે.
સાચી વાત છે. બીજો મુદ્દો?
બીજો મુદ્દો, ઇતિહાસમાં જટિલતા સતત વધતી જાય છે. જીવન સાદા કોષોથી શરૂ થયું હતું અને આજે આપણે એક વૈશ્વિક અત્યંત જટિલ સિસ્ટમનો ભાગ છીએ. આપણા શહેરો, આપણા અર્થતંત્રો, આપણી સંસ્થાઓ, બધું વધુને વધુ જટિલ બનતું જાય છે.
ત્રીજો મુદ્દો ટેકનોલોજી વિશે હતો, નહીં?
હા, ત્રીજું, ટેકનોલોજી સહકારને શક્ય બનાવે છે અને એનો વ્યાપ વધારે છે. ભાષાથી શરૂ કરીને લેખન, છાપકામ અને છેક ઇન્ટરનેટ સુધી, દરેક નવી ટેકનોલોજીએ માનવીય સહકારની સીમાઓને વિસ્તારી છે. આજે આપણો ફોન જુઓ ને, કેટલા પ્રકારના સહકારને એ સરળ બનાવે છે.
રોજબરોજનો અનુભવ છે. તો ચોથો મુદ્દો?
ચોથો મુદ્દો એક પ્રકારની ચેતવણી જેવો છે. આ દિશા છે પણ નિયતિ નથી. મતલબ કે ઇતિહાસ સહકાર અને જટિલતા તરફ જાય છે, એ એક વલણ છે, ટ્રેન્ડ છે, પણ એ કોઈ લોખંડી કાયદો નથી કે એમ જ થશે.
એટલે કે સંઘર્ષ, યુદ્ધ, પતન એ પણ શક્ય છે.
બિલકુલ, એ પણ ઇતિહાસનો ભાગ છે, રાઈટ? કહે છે કે માનવીય નિર્ણયો, આપણી પસંદગીઓ, આપણું નેતૃત્વ, આપણી સંસ્થાઓ, આ બધું બહુ મહત્વનું છે. ભવિષ્ય નક્કી નથી, એ આપણે બનાવીએ છીએ. આપણે સહકારનો રસ્તો પસંદ કરી શકીએ અથવા સંઘર્ષનો.
અને પાંચમો મુદ્દો નૈતિકતા સાથે જોડાયેલો હતો, ખરું ને?
હા, પાંચમો, નૈતિક વર્તુળનો વિસ્તાર, એક્સપેન્શન ઓફ ધ મોરલ સર્કલ. જેમ જેમ આપણે વધુ ને વધુ લોકો સાથે જોડાઈએ છીએ, એકબીજા પર આધારિત બનીએ છીએ, તેમ તેમ આપણી નૈતિક ચિંતાનું વર્તુળ પણ મોટું થતું જાય છે.
પહેલા કદાચ ફક્ત કુટુંબ કે કબીલાની ચિંતા હોય.
હા, પછી ગામ, પછી રાજ્ય, પછી રાષ્ટ્ર, અને હવે
આપણે વૈશ્વિક સ્તરે જોડાયેલા છીએ, એટલે આપણી નૈતિક જવાબદારી પણ વૈશ્વિક બની રહી છે. રાઈટ કહે છે કે આ ખાલી આદર્શવાદ નથી, પણ આપણી વધતી જતી પરસ્પરાવલંબનશીલતાની એક તાર્કિક જરૂરિયાત છે.
આપણા વસુદૈવ કુટુંબકમના વિચાર જેવું જ કંઈક.
બરાબર, આ એ જ વાતને એક અલગ ઉત્ક્રાંતિવાદી દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. આ મુખ્ય વિચારો ખરેખર મનમાં બેસી જાય એવા છે. પુસ્તકમાં કેટલાક એવા વાક્યો કે વિચારો હશે જે આખા તર્કને આમ ધારદાર રીતે રજૂ કરતા હોય, એવા થોડા યાદગાર મુદ્દાઓ ટાંકી શકાય.
હા, ચોક્કસ. એક વિચાર જે વારંવાર આવે છે તે આ છે કે જેમ જેમ પરિસ્થિતિ વધુ નોન ઝીરો સમ બને છે, એટલે કે જેમ જેમ આપણે વધુ પરસ્પર અવલંબી બનીએ છીએ, તેમ સહકાર વધુ ને વધુ ફાયદાકારક બનતો જાય છે.
એટલે જ આજે વૈશ્વિક સહકાર વધુ જરૂરી બન્યો છે.
બરાબર. બીજો એક વિચાર જે તફાવત સમજાવે છે, સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ જૈવિક ઉત્ક્રાંતિ જેવી જ છે, પણ તે સભાન છે અને વધુ ઝડપી છે.
હા, જનીનો બદલાતા લાખો વર્ષ લાગે, પણ આપણે વિચારો અને ટેકનોલોજીથી સમાજને ઝડપથી બદલી શકીએ.
અને ઇતિહાસની દિશા વિશે ફરી સ્પષ્ટતા કરતો વિચાર, ઇતિહાસની દિશા વધુ શૂન્યતરતા તરફ છે. આનો અર્થ એ નથી કે બધું સારું જ થશે, પણ લાંબા ગાળે અંધાધૂંધી વચ્ચે પણ જોડાણ અને સહકાર તરફનું એક વલણ દેખાય છે.
નૈતિકતાવાળો મુદ્દો પણ યાદ રાખવા જેવો છે. નૈતિક વર્તુળનો વિસ્તાર એ વ્યવહારિક પરસ્પરાવલંબનનું સીધું પરિણામ છે. જ્યારે બીજાના સુખ દુઃખની અસર આપણા પર પડે, ત્યારે તેમની ચિંતા કરવી એ સ્વાર્થી દ્રષ્ટિએ પણ તાર્કિક બને છે.
અને છેલ્લો, જે આજની સ્થિતિ માટે બહુ જ પ્રસ્તુત છે, આપણે હવે ઇતિહાસની સૌથી મોટી શૂન્યતર રમત રમી રહ્યા છીએ. કાં તો આપણે વૈશ્વિક સ્તરે સહકાર કરતા શીખીશું, અથવા આપણે સૌ સાથે મળીને હારી જઈશું.
ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે.
હા, કોઈ એકલું જીતી શકશે નહીં. કાં તો બધા સાથે જીતીશું, કાં બધા સાથે હારીશું.
આ બધા સિદ્ધાંતો, આટલી મોટી વાતો સમજ્યા પછી એક સ્વાભાવિક પ્રશ્ન થાય, આ બધું જાણવાનું આપણા રોજિંદા જીવનમાં શું મહત્વ? આમાંથી કંઈક એવું છે જે આપણે સામાન્ય માણસો આપણા જીવનમાં ઉતારી શકીએ?
હા, બિલકુલ. મને લાગે છે કે આ નોન ઝીરો સમ વિચારવાની રીત ઘણી જગ્યાએ કામ લાગી શકે છે. દાખલા તરીકે વ્યક્તિગત સંબંધોમાં.
કેવી રીતે?
ઘણીવાર આપણે કોઈ મતભેદ થાય કે કોઈ ઝઘડો થાય તો એને હું સાચો, તું ખોટો, અથવા મારે જીતવું છે એવી રીતે જોઈએ છીએ, ઝીરો સમ રમતની જેમ.
હા, એવું જ થાય છે મોટાભાગે.
પણ આ નોન ઝીરો સમ વિચારસરણી આપણને એમ વિચારવા પ્રેરે કે શું કોઈ એવો રસ્તો છે જેમાં બંનેને થોડો ફાયદો થાય, અથવા ઓછામાં ઓછું બંનેનું નુકસાન ઓછું થાય. આપણે બંને કેવી રીતે જીતી શકીએ એવો સવાલ પૂછવા પ્રેરે છે, કુટુંબમાં, મિત્રો સાથે, ઓફિસમાં પણ. આ અભિગમ વધુ સારા ઉકેલ લાવી શકે
અને સંબંધો પણ સુધારી શકે.
ચોક્કસ. બીજું, કામકાજ કે વ્યવસાયમાં, ત્યાં પણ આ જ વાત. કોઈ ભાગીદારી હોય કે ટીમમાં કામ કરતા હોઈએ, ફક્ત પોતાનો જ હિસ્સો મોટો કરવાની વૃત્તિને બદલે
આખી પાઈ કેવી રીતે મોટી થાય એ વિચારવું.
બરાબર. કેવી રીતે બધા સાથે મળીને વધુ સારું પરિણામ લાવી શકીએ, ગ્રાહકો સાથે, સપ્લાયરો સાથે, કર્મચારીઓ સાથે. લાંબા ગાળાના પરસ્પર ફાયદાકારક સંબંધો બાંધવાથી અંતે બધાને ફાયદો થાય છે.
અને સમાજ કે રાષ્ટ્રના સ્તરે જોઈએ તો
ત્યાં આ વિચાર આપણને આંતરરાષ્ટ્રીય સંબંધો, વ્યાપાર કરારો, પર્યાવરણ સંધિઓ, આ બધાને અલગ દ્રષ્ટિથી જોવામાં મદદ કરી શકે. ફક્ત આપણા દેશે શું મેળવ્યું ને શું ગુમાવ્યું એના કરતાં આપણી સહિયારી સમસ્યાઓ ઉકેલવા અને સહિયારા લાભ મેળવવા માટે આ કેટલું જરૂરી છે એ રીતે વિચારવું.
વૈશ્વિકરણને એક દુશ્મન તરીકે જોવાને બદલે એક વાસ્તવિકતા તરીકે સ્વીકારીને એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો એ વિચારવું.
હા, મૂળ વાત એ છે કે પેલી મારું એટલે તારું નહીં વાળી ઝીરો સમ માનસિકતામાંથી બહાર આવીને આપણે બંને અથવા આપણે બધા વાળી નોન ઝીરો સમ શક્યતાઓ શોધવી.
આખી ચર્ચા ખરેખર આમ મગજને કસરત કરાવે એવી રહી. મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે સહકાર એ ખાલી કોઈ માનવીય સદગુણ નથી, પણ છેક જીવવિજ્ઞાનથી શરૂ કરીને ઇતિહાસ સુધી ફેલાયેલો એક મૂળભૂત તર્ક છે, એક ચાલકબળ છે. અને બીજું, પેલી માહિતી ટેકનોલોજીવાળી વાત, લેખનથી લઈને ઇન્ટરનેટ સુધી એણે સહકારને શક્ય બનાવવામાં કેટલી કેન્દ્રવર્તી ભૂમિકા ભજવી છે, એના પર પહેલાં ક્યારે આટલું ધ્યાન નહોતું ગયું.
મારા માટે મને સૌથી વધુ પ્રભાવિત કરનાર વિચાર પેલું પરસ્પરાવલંબન અને નૈતિકતાના વિસ્તરણ વચ્ચેનો સંબંધ છે. એ નૈતિકતાને ખાલી ભાવનાત્મક બાબત નહીં, પણ એક તાર્કિક અને વ્યવહારિક જરૂરિયાત તરીકે રજૂ કરે છે.
હા, એ બહુ રસપ્રદ હતું.
અને બીજું, આ પુસ્તક ઇતિહાસના આટલા મોટા ફલકને જોઈને એક પ્રકારનો, શું કહેવાય, તર્કસંગત આશાવાદ આપે છે, રેશનલ ઓપ્ટિમિઝમ. પડકારો ભલે ગમે તેટલા મોટા હોય, પણ ઇતિહાસ એ પણ બતાવે છે કે માણસ જાતમાં સહકાર દ્વારા જટિલ સમસ્યાઓ ઉકેલવાની જબરદસ્ત ક્ષમતા રહેલી છે.
સવાલ એ છે કે શું આપણે એ ક્ષમતાનો ઉપયોગ કરીશું.
બરાબર. અત્યારના પડકારોનો સામનો કરવા માટે આપણે એ ક્ષમતાનો ઉપયોગ કરીશું કે કેમ, એ આપણા પર છે.
આ વિચાર સાથે જ આપણે આજની જ્ઞાનગોષ્ઠીને અહીં વિરામ આપીએ. એક એવો વિચાર જે આપણને આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે નવેસરથી વિચારવા પ્રેરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.